એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણી સફર આપણને લઈ જશે કાકા સાહેબ કાલેલકરના ગદ્ય વિશ્વમાં, પણ એક એમ કહો ને ખાસ માર્ગદર્શક સાથે, સુરેશ જોશી. આપણે એમના લેખ કાકા સાહેબની અલંકાર સૃષ્ટિ કુતૂહલ અને વિસ્મયમાં ઊંડા ઉતરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે કાકા સાહેબ માટે આ અલંકારો કેમ ખાલી ભાષાની સજાવટ નહોતા, પણ એમના જગતને અનુભવવાની અને પ્રગટ કરવાની એક અનોખી રીત હતા.
બિલકુલ. અને સુરેશ જોશી આ જ મુદ્દા પર ભાર મૂકે છે કે કાકા સાહેબની જે અલંકાર યોજના છે એની પાછળનું મુખ્ય બળ છે એમનું અખૂટ કુતૂહલ અને પેલું નિત્યનૂતન વિસ્મય. જોશીજી તો ત્યાં સુધી કહે છે કે કાકા સાહેબ માટે અલંકાર એટલે ભાષાની અભિવ્યક્તિ શક્તિની ચરમસીમા, એવી પરાકાષ્ઠા જ્યાં વાંચનાર કે સાંભળનારના મોંમાંથી અલમ શબ્દ સરી પડે. બસ આથી વિશેષ કશું નહીં, આ સંપૂર્ણ છે.
અને જોશીજી શરૂઆતમાં જ એક સુંદર દૃષ્ટાંત આપે છે, પેલું દરિયા કિનારાના કાંકરાનું, નહીં? જેમ પેલો કાંકરો દરિયાના મોજા, પવન, સૂર્યના સંપર્કથી ઘડાઈને એક નવું જ રૂપ લે છે, તેમ કાકા સાહેબ વાસ્તવિકતાના અનુભવોને જાણે કોઈ કાંકરાને રમાડતા હોય એમ પોતાના વિસ્મય અને કલ્પનાના સ્પર્શથી અલંકૃત કરે છે, એક નવું જ અણધાર્યું રૂપ આપે છે. આ જાણે વાસ્તવિકતાના કંકરને સાત કૂદકા મરાવવાની રમત છે.
બરાબર કહ્યું. અને આ રમતના મૂળમાં જોશીજી બે તત્વોને મુખ્ય ગણે છે. એક તો પહેલું શિશુ જેવું સહજ સતત જાગતું વિસ્મય, અને બીજું સ્મૃતિ, ખાસ કરીને બાળપણ સાથે જોડાયેલી સ્મૃતિઓ. આ સ્મૃતિ જ જાણે બે સાવ જુદા લાગતા અનુભવો કે દ્રશ્યો વચ્ચે એક સેતુ રચી દે છે.
પણ આ સ્મૃતિ એટલે ખાલી જૂનું યાદ કરવું એવું નથી, ખરું ને? જોશીજીનું અવલોકન છે કે કાકા સાહેબની સ્મૃતિ વિસ્મૃતિની એટલે કે ભૂલી જવાની શક્તિની મદદ લે છે. મતલબ એ બધું જ યાદ નથી રાખતી, અમુક અંશો ભૂંસી નાખે છે અને પછી કલ્પના વડે ખાલી જગ્યામાં નવા રંગો પૂરે છે. આ પ્રક્રિયા પોતે જ એક વિસ્મય બની જાય છે. જાણે જોયેલું અનુભવેલું બધું ક્યાંક સચવાયેલું પડ્યું હોય ને, યોગ્ય સમયે અચાનક પ્રગટ થાય.
એકદમ સાચી વાત. અને જોશીજી નોંધે છે કે કાકા સાહેબના મુખ્ય અલંકારો છે ઉપમા અને ઉત્પ્રેક્ષા. ઉપમા એટલે જુઓ, બે વસ્તુઓને સરખાવીને એમનું નવું મૂલ્ય સ્થાપિત કરવું, એક પ્રકારનું કૌતુક સર્જવું. અને ઉત્પ્રેક્ષા એટલે એવી સંભાવના કરવી, એવી કલ્પના કરવી કે જે વાસ્તવિકતાથી થોડી ઊંચે લઈ જાય, આપણને આમ આશ્ચર્યચકિત કરી દે. જોશીજી એ પણ કહે છે કે અલંકાર રચવાની પ્રક્રિયામાં પ્રતિભા ત્યારે દેખાય છે જ્યારે સરખાવવામાં આવતી બે વસ્તુઓ, પ્રસ્તુત અને અપ્રસ્તુત, એ બે વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય. એ અંતરને કલ્પના વડે જોડવામાં જ, મતલબ કે કવિની શક્તિ પ્રગટ થાય છે.
અને ક્યારેક તેઓ અર્થાંતરન્યાસ તરફ પણ વળે છે એવું જોશીજી કહે છે. એનો અર્થ શું સમજવો જરા કહેશો?
અર્થાંતરન્યાસ એટલે જો કોઈ એક ચોક્કસ ઘટના કે વર્ણન પરથી એક વ્યાપક સામાન્ય સિદ્ધાંત કે બોધ પાડતા રહો. જેમ કે પેલું ચંદ્રના પરાવર્તિત પ્રકાશની વાત પરથી પ્રેરણા આપનાર વ્યક્તિ વિશે તારણ કાઢવું. જોશીજી કહે છે કે કાકા સાહેબ ક્યારેક આ તરફ સરી પડે છે, પણ એમનું જે મૂળભૂત કુતૂહલ છે, પેલી વિસ્મય વૃત્તિ, એ એમને આવી ઉપદેશાત્મક શુષ્કતાથી મોટાભાગે બચાવી લે છે. એમનું મન સતત રમતું રહે છે, નવી સરખામણીઓ શોધતું રહે છે.
તો ચાલો એમના આ અલંકાર વિશ્વમાં થોડા ઊંડા ઉતરીએ. જોશીજી કહે છે કે કાકા સાહેબના વર્ણનોના મુખ્ય વિષયો, જેને સાહિત્યની ભાષામાં આલંબન કહીએ એટલે કે જેના આધારે વર્ણન રચાય છે, તે મુખ્યત્વે નદીઓ, આકાશ, તારા, ચંદ્ર, સૂર્ય સાથે અને વાદળો છે. કદાચ એમની આ સૃષ્ટિ રવીન્દ્રનાથ જેવી વિશાળ કે સંકુલ નથી, પણ કાકા સાહેબ પોતાની વિસ્મયભરી દ્રષ્ટિથી આ પરિચિત જગતને પણ જાદુઈ બનાવી દે છે. વાદળોથી શરૂઆત કરીએ.
ચોક્કસ. કાકા સાહેબને આમ તો જુઓ, સ્વચ્છ નિર્ભરા આકાશ બહુ ગમે. એના માટે કેવી ઉપમા વાપરે છે, આકાશ સીતાની કીર્તિની જેમ પૂરેપૂરું સ્વચ્છ થયું અથવા બૌદ્ધોનું નિર્વાણ જ જાણે ન પ્રસરેલું હોય. પણ વાદળોના પળે પળે બદલાતા રૂપ એ એમના કુતૂહલને સતત જગાડે છે. શરૂઆતમાં વરસાદી વાદળો એમને મોટા મોટા હંસોનું અથવા બગલાઓનું ટોળું જેવા વાગે છે.
હા, પણ એમનો મૂડ તરત બદલાય છે. એ જ વાદળો પછી મૂરખ ઊંટ જેવા લાગે છે અને પાછો હળવો કટાક્ષ પણ કરે. સવારે વહેલા ઉઠ્યા નહીં તેથી આટલા મલિન હશે, જાણે વાદળો સાથે સીધી વાત કરતા હોય. પછી તો એમની કલ્પના છૂટી મુકાય છે. કોઈ વાદળ ઈંડા જેવું, કોઈ બચ્ચાની ચાંચ જેવું, કોઈ વળી આરસ પહાડનો કટકો, અને એક વાદળ તો છેક અબ્બાસ સાહેબની દાઢી જેવું દેખાય છે. આ બતાવે છે કે એમની નિરીક્ષણ શક્તિ કેટલી ઝીણી છે અને કલ્પના કેટલી મુક્ત.
અને કાળા વાદળો પ્રત્યે તો કેવી આત્મીયતા! એમને શામળભાઈ કહીને બોલાવે છે. આ એકદમ બાળ સહજ સજીવારો પણ છે. જેમ બાળક ઢીંગલી કે રમકડાને જીવંત માનીને વાત કરે, એમ કાકા સાહેબ પ્રકૃતિ તત્વો સાથે નાતો જોડે છે.
અહીં પેલી સ્મૃતિની ભૂમિકા પણ બહુ રસપ્રદ રીતે આવે છે ને. કાળા વાદળમાં સફેદ વાદળનો પુંજ જોઈને એમને શું યાદ આવે છે? પેલું હરિકેન ફાન્સના કાચ પરનું સળગતી મશાલવાળા હાથનું ચિત્ર. એક સાવ સામાન્ય લાગતી વિગતને સ્મૃતિ અને કલ્પના ક્યાં જોડી આપે છે? બીજું ઉદાહરણ પણ ગજબનું છે. પથરા પર પડેલી ભાત એમને દેગડા પર કંસારાની હથોડીની ઠોકથી પડેલા નિશાન જેવી લાગે છે.
બાળપણની સ્મૃતિઓ તો જાણે ડોકિયા કરતી રહે છે. ફરી વરસાદની તૈયારી કરતા વાદળા એમને કેવા લાગે છે! જાણે નિશાળમાં આંખ બોલતા ભૂલ પડે ને છોકરા ફરી પહેલેથી શરૂ કરે એવા. અને નદી કિનારે રેતી પર પવનથી બનેલી ભાત, જાણે થાકીને ઊંઘી ગયેલા નિશાળિયાની ચોપડીઓ, નોટો ને સ્લેટો આમ તેમ વિખરાયેલી પડી હોય. આ બધું એમના શૈશવ સાથેના ઊંડા જોડાણ તરફ ઇશારો કરે છે, ચોક્કસ.
પણ રાતના વાદળો માટે એમનો ભાવ થોડો જુદો છે. એમને બહુ પસંદ નથી લાગતા, એવું છે?
હા, એમના વર્ણનોમાં થોડો અણગમો કે કદાચ ભય દેખાય છે. કાળું વાદળું તારાઓના દીવા બુઝાવતું ફરે ત્યારે એ કાળી ભમ્બર મેઘનૌકા ચોરની જેમ આકાશ સાગરમાં ફર્યા કરે છે. મળસ્કે ઝાંખા ચંદ્રને ઢાંકતું કાળું વાદળ જાણે અજગર તેમને ગળી જવા ઉદ્યત થયો હોય તેવું લાગે. રાતના વાદળો ભૂતની પેઠે અથવા મારાઓની પેઠે લપાતા છુપાતા જાય છે એ એમને ગમતું નથી. અને એમના સતત બદલાતા રૂપની સરખામણી મુત્સદ્દી લોકોની ભાષા સાથે કરે છે, જે એમના મતે ભરોસાપાત્ર નથી હોતી.
વાહ, વાદળોનું તો આખું વિશ્વ જાણે જીવંત કરી દીધું. હવે સૂર્ય અને એનાથી રચાતા રંગો તરફ જઈએ. જોશીજી કહે છે કે અહીં કાકા સાહેબની રંગ પારખવાની અને એનું વર્ણન કરવાની શક્તિ ખરેખર અદ્ભુત છે.
ખરેખર બપોરના તડકાનું એક વર્ણન જુઓ. બપોરે સારંગ રાગના ભવ્ય આલાપ સાંભળતા સાંભળતા યમરાજના કૂતરાની જેમ જીભ બહાર કાઢી હાંફતા અપરાહને પશ્ચિમ તરફ હાંકી કાઢવાનો હોય છે. અહીં જુઓ, સંગીત, પૌરાણિક સંદર્ભ અને પ્રાણી જગતનું નિરીક્ષણ બધું ભેગું થાય છે. વાદળોમાંથી ફૂટી નીકળતા કિરણો માટે કેવી ઉપમા વાપરે છે! બંધારો ફૂટતા જેમ રોકી દીધેલું પાણી ચોમેર દોડવા માંડે, તેમ સૂર્યના કિરણ વાદળાની ટેકરીઓ ઉપર નાચવા લાગ્યા. ક્યારેક એ કિરણો જાણે તોપો છૂટતી હોય એવા વિગીલા લાગે.
અને પ્રભાતનું વર્ણન પણ કેટલું ભવ્ય! કાલ નિદ્રામાંથી જાગતા સત્યવાનના મોઢા ઉપર જેમ ફરી કળા જામવા લાગી, તેવી જ રીતે સૃષ્ટિ ઉપર પ્રભાતની આશા પથરાવા લાગી. અહીં પુરાણકથાનો વિનિયોગ ભાવને એકદમ ઘૂંટે છે અને સૂર્યના તો બાળક બનાવી દે છે. આકાશમાં જ રૂપાળા વાદળાનો દરિયા કિનારો બનાવી ત્યાં તે રમતો હતો. આમાં એક પ્રકારનું વાત્સલ્ય ડોકાય છે.
અને રંગોની વાત! અરે, જાણે કાકા સાહેબ પાસે રંગોની આખી પ્રયોગશાલા ના હોય. વાદળો પર ફેલાતા ઇન્દ્રધનુષી રંગો માટે શું કહે છે! તાંબાનું વાસણ ચોખ્ખું માંજીને તડકામાં રાખીએ ત્યારે કેટલીકવાર આવો રંગ એના ઉપર દેખાય છે. કેટલી સહજ ઘરગથ્થુ પણ એકદમ સચોટ ઉપમા!
પેલું પાકતા તરબૂચની લાલિમાવાળું વર્ણન તો મને બહુ ગમ્યું. ખેતરમાં જેમ તરબૂચની પાકવાની શરૂઆત થતા અંદર લાલ રંગ ધીરે ધીરે પાકવા માંડે છે, તેમ વાદળાના નીચલા ભાગમાં ઝાખો ઝાખો સિંદૂરનો રંગ ચોંટે છે અને એને લીધે વાદળાની મુખ્ય મુખ્ય નસોનો વળાંક કેવો છે તે ઓળખવું સહેલું થઈ પડે છે. મતલબ આટલું ઝીણું નિરીક્ષણ.
હા, અને એક જ વાદળ પર ક્ષણવારમાં બદલાતા રંગોનું વર્ણન તો જુઓ. પૂર્વ તરફના વાદળાઓ નવો જ તપખીરીઓ રંગાજે ક્યાંકથી લઈ આવ્યા હતા. તેમાં થોડોક ફેર પડ્યો એટલે પાકેલા બનારસી બોરનો રંગ દેખાવા લાગ્યો. તેમાં સૂર્યનો પ્રકાશ થોડોક ભળી જતાં જ તે રંગે બકુલના ફળનું સ્મરણ કરાવ્યું અને ફરી ગુલાબનું ફૂલ સુકાઈ જતાં જે રંગ દેખાય છે તેની છટા નજરે પડી. જાણે કોઈ કુશળ ચિત્રકાર રંગોની મેળવણી ન કરતો હોય.
સોનેરી રંગ માટે સુવર્ણ માલિનીનો એક આખો પહાડ જ તૈયાર થયો જેવી ઉપમામાં એમની પેલી શિશુ સહજ અતિશયોક્તિ દેખાય છે. પણ એ રંગની ક્ષણિકતાને સંસ્કારી વિનોદ સાથે સરખાવીને એની કિંમત પણ સમજાવે છે. ગુલાબી રંગને પ્રસન્નતા અને વિલાસિતાની વચલી સ્થિતિનો દ્યોતક કહે છે. આ બધું એમની સૂક્ષ્મ સંવેદનશીલતા દર્શાવે છે ને.
ચોક્કસ. અને સંધ્યા અને ચંદ્રોદય વચ્ચેનો જે સંધિકાળ છે એનું વર્ણન પણ અનન્ય છે. એ ભાવસંધિને પ્રગટ કરવા બીજી ભાવસંધિનો ઉપયોગ કરે છે. રૂપ યૌવના યુવતીને પ્રથમ માતૃપદ પ્રાપ્ત થતાં તેના મુખ ઉપર જે વૈભવયુક્ત સ્થિર શાંતિ પથરાયેલી છે તે જ છટા પ્રકૃતિ દેવીના અંગ પ્રત્યંગો ઉપર તે વખતે દેખાય છે. અને શનિવારની સંધ્યા એ તો જાણે હનુમાનજી માટે સિંધૂર તૈયાર કરતી હોય તેવી લાગે. કેવી મજાની કલ્પના છે.
ક્યારેક એમના વર્ણનોમાં ઇન્દ્રિય લોલુપતા પણ ડોકાય છે એવું જોશીજી કહે છે. જેમ કે પેલું બોર જેવું આકાશ, એનું શું હતું?
હા, તદ્દન પાકવાની અણી ઉપર આવેલા બોર જેવું આકાશ જેને નવયૌવનમય માર્ધવ સહેજ તપાસી જોવાની દાંતને ઉત્કટ ઈચ્છા થાય છે. અહીં દ્રશ્ય સાથે સ્પર્શ અને સ્વાદની સંવેદના ભળે છે. સાંગલીના ગુલછડીના બગીચાનું વર્ણન તો નશો કરવાના પીઠા તરીકે કરે છે, જે ગંધની તીવ્ર અસર બતાવે છે.
બપોરના તડકા માટે પેલી ભેંસવાળી ઉપમા પણ અનોખી છે. ભેંસો દૂધ દેતી વખતે જેમ આંખ મીચીને નિસ્તબ્ધ ઊભી રહે છે તેમ આકાશ તડકાની શેરો છોડતો જ રહે છે. અહીં તડકાની અવિરતતા અને નિસ્તબ્ધતાનું ચિત્ર બરાબર ઉપસે છે.
હા, અને ક્યારેક તાપ એમને કર્મકાંડી બ્રાહ્મણોની પેઠે તપતો લાગે છે, જેમાં કદાચ થોડો કટાક્ષ પણ ભળેલો હોય. અસ્ત પામતો સૂર્ય સંન્યાસ લીધેલા કોઈ સમર્થ પુરુષ જેવો પ્રભાવશાળી પણ પ્રભાહીન લાગે છે, અને વાદળો પાછળ અડધો છુપાયેલો સૂર્ય વાલ્મિકીના કાવ્ય જેવો ઉજ્જવળ લાગે છે. કારણ કે કાવ્ય પણ જ્યારે પૂરેપૂરું પ્રગટ ન હોય, થોડું રહસ્યમય હોય, ત્યારે કદાચ વધુ આકર્ષક લાગે છે.
હવે ચંદ્રની વાત કરીએ. કવિઓનો આટલો માનીતો વિષય જેમાં નવું કેવું ખરેખર અઘરું ગણાય, કાકા સાહેબ અહીં કેવી રીતે પોતાની મૌલિકતા બતાવે છે?
જોશીજી કહે છે એમ અહીં પણ એમની પેલી બાળ સહજ દૃષ્ટિ અને વિસ્મય કામ કરી જાય છે. ચંદ્રના પરાવર્તિત પ્રકાશની વૈજ્ઞાનિક હકીકત પરથી એ કેવું તારણ કાઢે છે કે પ્રેરણા આપનાર વ્યક્તિ જ્યારે દૂર જાય ત્યારે જ એનામાં પ્રેરણા આપવાની સાચી શક્તિ આવે છે. આપેલો અર્થાંતરન્યાસનો દાખલો થયો.
અને ચાંદનીના આમંત્રણને પાપના આમંત્રણ સાથે સરખાવે છે. આ તો કાકા સાહેબ જેવા સંયમી વિચારક પાસેથી થોડું અણધાર્યું લાગે.
હા, જોશીજી પણ એની નોંધ લે છે. ચાંદનીને લોટ જેવું સફેદ કહે છે, જેના પર જોશીજી ટકોર કરે છે કે અહીં મુલાયમ શબ્દ સ્પર્શ માટે વધુ ઉચિત હોત. જો કે કાકા સાહેબ બીજી જગ્યાએ ચૂનો, ચોખાનો લોટ અથવા ઘઉંનો મેંદો ના ઢગલા પર પડતા પ્રકાશ છાયાથી રચાતી મખમલ જેવી છટાનું વર્ણન કરીને આંખ અને સ્પર્શની સંવેદનાઓની સુંદર અદલાબદલી કરે છે. ચાંદની રાતને કાવ્યમય ગાંડપણનો ઉત્સવ કહે છે, પણ સાથે જ ડાયા માણસોએ પસંદ કરેલું ગાંડપણ જેવું વિશેષણ વાપરીને સંયમ પણ જાળવે છે.
બાળકની નજરે ચંદ્ર કેવો દેખાય એના ઉદાહરણો પણ છે નહીં. આઠમનો ચંદ્ર ભરેલી વાટકી જેવો, વાસી થયેલો ચંદ્ર વાસી રોટલાના કકડા જેવો, અને ચંદ્રની કોર ઉતારેલા નખ જેવી. અને જોશીજી હિનોપમાં કહે છે.
હા, હિનોપમાં એટલે ઉપમે જેની સરખામણી કરવાની છે. અહીં ચંદ્રલેખા કરતા ઉપમાન જેની સાથે સરખામણી થાય છે, અહીં ઉતારેલો નખ ગુણવત્તામાં ઉતરતું કે સામાન્ય હોય. પણ જોશીજી નોંધે છે કે અહીં આ ઉપમા ચંદ્રલેખાની પાતળાશ એની તનુતા બતાવવા માટે ખૂબ અસરકારક છે.
બીજા ઉદાહરણો પણ યાદ આવે છે. સરુના ઝાડ પાછળથી દેખાતો ચંદ્ર મોટો આગ્યો જેવો લાગે. નાળિયેરીના પાંદડા જાણે ચંદ્રના ગાલ પર ઉજરડા પાડે. વાદળોની પાછળ સરકતો ચંદ્ર જાણે સોનાનું વહાણ. ક્યારેક કટાક્ષ પણ કરે ચંદ્ર જાણે માનપત્રો ઉઘરાવતા રાષ્ટ્રપતિ. ચંદ્રની બે અણીઓ રસિકજનોના મર્મવચન જેવી તીક્ષ્ણ લાગે. અને દિવસનો નિસ્તેજ ચંદ્ર વિલાસચતુર પણ ગરીબ થયેલા ચારુદત્ત જેવો. ખરેખર કેટલી વિવિધતા છે.
ચંદ્ર પછી તારાઓ, એ પણ કાકા સાહેબને ખૂબ પ્રિય લાગે છે. રાત્રિનું આકાશ જાણે વિશાળ કદંબનું ફૂલ હોય તેમ ખીલે અને તારાઓ પારિજાતના ફૂલોની જેમ ટમટમે. ત્રિશંકુ નક્ષત્રની ગોઠવણ છાપરા ઉપર મોભના નળિયા જેવી લાગે. વાદળો ઓઢીને બેઠેલો એકલો દોકલ તારો જાણે ગોખમાં બેસીને ખાલી રસ્તા પર જોતી કોઈ એકાકી વૃદ્ધા.
અને સપ્તર્ષિની ગતિના વર્ણનો એ તો ખરેખર અવિસ્મરણીય છે. જોશીજી એની ખાસ નોંધ લે છે નહીં?
જરૂર લે છે. કાકા સાહેબ સપ્તર્ષિની આકાશમાં ફરવાની ગતિના જુદા જુદા તબક્કાને અલગ અલગ ઉપમાઓથી વર્ણવે છે. એ એમની નિરીક્ષણ શક્તિ અને કલ્પના શક્તિનો ઉત્તમ નમૂનો છે. ઉગતી વખતે જાણે નાગે ફેણ માંડી હોય, થોડું ઊંચે ચડે ત્યારે ધ્રુવ બાળ ઉડાડતો હોય તેવો પતંગ, મધ્યાકાશે પહોંચે ત્યારે પગ પાછળ છોડીને તરતો બાહોશ ખલાસી કે તરવૈયો, પશ્ચિમ તરફ ઢળતી વખતે મત ગજેન્દ્રની સૂંડ, વધુ આગળ વધે ત્યારે સિંગલ બાર પર ગ્રાન્ડ સર્કલ કરતો ખેલાડી અને આથમતી વખતે માથું નીચું કરીને સમુદ્રમાં ડૂબકી મારતો ખારવો. એક જ નક્ષત્ર માટે આટલી બધી કલ્પના.
અદ્ભુત. અને અંતે તારાઓના તેજને તો પૃથ્વીના માતૃહૃદયના સ્તન્ય જેવો પ્રેમનો ફુવારો કહે છે. કેટલી ઊંડી સંવેદના છે.
બિલકુલ. અને હવે એમનો સૌથી પ્રિય વિષય જળસૃષ્ટિ, નદીઓ, સમુદ્ર, પાણીના વિવિધ રૂપો. અહીં પણ એમની કલ્પના મુક્તપણે વિહરે છે. ફેલાતું પાણી અંગરખાના ઘેરાવાની પેઠે કે ધોતિયાની કલ્લીની પેઠે ફેલાય. બંધારાના દરવાજામાંથી ધસમસતું પાણી એટલું પ્રચંડ છે કે જાણે વ્યાસ તથા વાલ્મિકીની પ્રતિભાની સાથે ટક્કર ઝીલી રહ્યું છે.
અને પેલી ભટ્ટજીના પેટ જેવી ઉપમા ફૂલેલા પાણી માટે, આમાં નિર્દોષ રમૂજ છે જે શિશુ સહજ કૌતુકમાંથી જ જન્મે છે એમ લાગે છે.
હા, બરાબર. પાણી પર તરતી ફીણની રેખાઓ આરસપાનમાં ખથ્થરની માફક અબ્રખની શોભા આપે છે. ધોધ પાસે ઊભા રહેવાનો અનુભવ એમને કેવો લાગે છે? જાણે પોતે રત્નખચિત આસન પર બેઠેલા સમ્રાટ હોય, જેની આસપાસ મોતીની માળા જેવા પાણીના કણ ઉડે છે અને નીચે ઇન્દ્રધનુષ્યની બેવડી કિનાર રચાયેલી છે. ગંદા પાણી પર બાઝેલી લીલમાં પણ એમને સૌંદર્ય દેખાય છે, જાણે અકીકનો પથ્થર છે કે પન્નાનો ટુકડો.
સમુદ્રના મોજાનું વર્ણન પણ જોરદાર છે. મોજાનું તાંડવ જાણે શિવ તાંડવ સ્તુત્રના પ્રમાણિક છંદ જેવું લાગે, અને જોશ વધે ત્યારે એ પંચચામર છંદ બની જાય. સંસ્કૃત વૃત્તોનો કેવો સરસ સંદર્ભ. અને મોજાથી સતત ધોવાતા પગથિયા જાણે અખંડ સ્નાન કરતા ઋષિઓની પેઠે ધ્યાન કરતા બેઠા છે.
ભીની ચળકતી રેતીનો પટ જાણે દેવોનું કે દાનવોનું ભીંજાયેલું ટેનિસ કોર્ટ, અને સૂકી રેતી પગ નીચે દબાય અને તૂટે ત્યારે પાપડ ખાવા જેટલો આનંદ. બે નદીઓનો સંગમ એમને રામદાસ અને તુકારામ જેવા સંતોના મિલન જેવો લાગે, અથવા જાણે ભવભૂતિ કાલિદાસને પોતાનું ઉત્તરામચરિત સંભળાવતો હોય તેવો સાહિત્યિક પ્રસંગ લાગે. વહાણના સફેદ સડ રેશમના છે કે હાથીદાંતના એ નક્કી ન થાય તેવા ચળકતા લાગે, અને પવન ભરાય ત્યારે કેળના પાંદડાની ભાત ઉપસામે.
આ મુખ્ય વિષયો સિવાય પણ કાકા સાહેબની કલ્પના આમતેમ વિહરતી રહે છે. તાજમહેલ માટે ઠાવકાં થઈને બેઠેલા બાળકના મોટા માથા જેવી અણધારી ઉપમા, કમળના રંગો મહાશ્વેતા કાદંબરી શ્રીકૃષ્ણ જેવા પાત્રોની યાદ અપાવે, અળાઈની અકડામણ પેટમાં ન માય એવી કોઈની વાત સાંભળ્યા પછી જે અસ્વસ્થતા અનુભવાય છે તેવી, અને ઠાડ જાણે ખાસ ચીડવવાના ઉદ્દેશથી લાગણી દુભાઈ એવી મશ્કરી.
હા, અને ક્યારેક એમનામાં રહેલો શિક્ષક કે ઉપદેશક પણ અલંકારો દ્વારા પ્રગટ થાય છે. વરસાદના પાણીના વહેણને એ પદાર્થ પાઠ તરીકે જુએ છે. સંસ્કૃત ભાષા જેનો લોકો અભ્યાસ નથી કરતા તેને અગ્નિ સમજીને અડકતાય નથી એવા સુંદર રત્નો કહે છે. વીજળીના દીવાઓને નફટ આત્મશ્લાઘાવાળા કહીને આધુનિકતાની ટીકા કરે છે, અને પીપળાની ગૂંચવાયેલી શાખાઓમાં એમને હિન્દુ લોકોના સમાજશાસ્ત્રની જ ઉપમા દેખાય છે.
અને એમની વિનોદવૃત્તિ પણ સરસ રીતે પ્રગટ થાય છે. કાગળને બે સરખા ભાગમાં ફાડવા માટે જરાસંધ, કેસ્ટિંગ વોટ માટે તુલસીપત્ર, અને અંગ્રેજી શબ્દ પ્રિન્ટર્સ ડેવિલ માટે સંસ્કૃત જેવો શબ્દ મુદ્રા રાક્ષસ. મજાનું છે.
તો આ બધા ઉદાહરણો અને વિશ્લેષણના આધારે સુરેશ જોશી શું નિષ્કર્ષ પર આવે છે? તેઓ સ્વીકારે છે કે કાકા સાહેબની અલંકાર સૃષ્ટિ પર સંસ્કૃત સાહિત્ય અને રવિન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ છે? ચોક્કસ. પણ એની પાછળની મૂળ પ્રેરણા તો એમનું પેલું બાળસહજ કૌતુક અને અકૃત્રિમ નિરંતર વિસ્મય જ છે.
જોશીજી એ પણ સ્વીકારે છે કે કાકા સાહેબના અલંકારોનો વ્યાપ કદાચ બહુ મોટો નથી. ક્યારેક પુનરાવર્તન પણ જોવા મળે છે અને ક્યારેક ઉપદેશકની છાયા પણ દેખાય છે. છતાં એમાં માણવા જેવી, આસ્વાદ કરવા જેવી સામગ્રી ભરપૂર છે. જોશીજી એ પણ નોંધે છે કે ગદ્યમાં હોવાને કારણે કદાચ અલંકાર અને રચના વચ્ચે કવિતા જેવો ઊંડો, અભિન્ન કહી શકાય એવો મજ્યાગત સંબંધ, એટલે કે હાડ માસ જેવો મૂળભૂત સંબંધ ન પણ હોય. પણ આ અલંકારો કાકા સાહેબના ગદ્યને એક અનન્ય કાંતિ, એક નવી છટા જરૂર આપે છે.
અને આ સૌથી મહત્વની વાત છે મારા મતે. સુરેશ જોશીના વિશ્લેષણનો સાર એ જ છે કે કાકા સાહેબ માટે અલંકારો માત્ર શબ્દોની રમત કે સજાવટ નથી, ખરેખર નથી. એ એમની દુનિયાને જોવાની, એને અનુભવવાની અને એ અનુભવને વાચા આપવાની એક વિશિષ્ટ પદ્ધતિ છે. એમની વિસ્મયથી છલકાતી દ્રષ્ટિ આપણી રોજબરોજની પરિચિત સૃષ્ટિને પણ જાણે કોઈ માયાવી રંગોથી રંગી દે છે. તેઓ અલંકારો દ્વારા વસ્તુઓ વચ્ચે અણધાર્યા સંબંધો સ્થાપે છે, આપણા વિચાર માટે નવી દિશાઓ ખોલે છે.
તો સુરેશ જોશી આપણને કાકા સાહેબના અલંકાર વિશ્વની જે સફર કરાવે છે, તે પછી એ વિચાર જરૂર આવે કે આપણી આસપાસની દુનિયાને જોવાની આ અનોખી રીત, જેમાં બાળક જેવું કુતૂહલ અને સ્મૃતિ કલ્પનાનો વિહાર છે, તે આપણી પોતાની દૃષ્ટિને કેટલી સમૃદ્ધ બનાવી શકે. શું આપણે પણ આપણી પરિચિત દુનિયામાં આવા અણધાર્યા સંબંધો અને સૌંદર્ય શોધી શકીએ?
હા, અને એથી પણ આગળ વધીને આ વિશ્લેષણ માત્ર કાકા સાહેબના ગદ્ય વિશે જ નથી, પણ વ્યાપક અર્થમાં સર્જન પ્રક્રિયા પોતે કેવી રીતે કામ કરે છે તે વિશે પણ ઘણું કહે છે. કેવી રીતે અનુભવ, સ્મૃતિ, કલ્પના, વિસ્મય અને ભાષા આ બધા તત્વો એકબીજા સાથે ગૂંથાઈને કળાનું, સાહિત્યનું, અર્થ અને સૌંદર્યનું નિર્માણ કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કાકા સાહેબનું ગદ્ય એ વાતનો પુરાવો છે કે સાચી સર્જનાત્મકતા પરિચિતમાં રહેલા અપરિચિતને જોવાની ક્ષમતામાં રહેલી છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.